આપણે સૌ જેનાથી પરિચિત છીએ એવા આપણા મોરબી વડીલ શ્રી શશિકાંતભાઈ મહેતા અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું મોરબી વડીલ શ્રી શશિકાંતભાઈને વિનંતી કરીશ કે તેઓ વ્યાસપીઠ પર બિરાજમાન. વડીલ શ્રી શશિકાંતભાઈને રાજકોટના જૈન તેમજ જૈનેતર સમાજના તમામ લોકો ખૂબ સારી રીતે પરિચિત છે. તેમનો પરિચય આપવો એટલે સૂર્યને અરીસો બતાવવા બરાબર છે. એમ છતાં મોરબી વડીલ શશિકાંતભાઈ જૈન એકેડેમીના અમારા કાયમ માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ રહ્યા છે. ભારત દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છેક છેક સુધી તેમની ખ્યાતિ પ્રસરેલી છે. મહામંત્ર, નમસ્કાર મહામંત્રના તેઓ બહુ મોટા આરાધક છે. આવા શ્રી શશિકાંતભાઈ મહેતા 21મી સદીમાં જૈનોનો યુગ ધર્મ એ વિષય પર આજે આપણને વ્યાખ્યાન આપશે.
મંગલકરણમ ભવદુઃખહરણમ નમો યરિહંતાણમ ભવજલતરણમ શિવસુખદાયમ નમો સિદ્ધાણમ કલિમલદહનમ પાપમ શમનમ નમો આયરિયાણમ કંઠે ધરણમ ઉવસગહરણમ નમો યુવજ્જાયાણમ જિનવ્રતધરણમ જિનાગ્ના સેવમ નમો લોયે સૌવસાહુણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસનો મંગલાણમ ચ સૌવેસિં પરમં હવઈ મંગલમ.
જેના બાલમાં જિનેશ્વર ભગવંતની આજ્ઞા છે, જેના ભાવમાં પ્રભુ પ્રત્યેનું સમર્પણ છે, જેના શબ્દોમાં સંસાર નહીં પણ સંન્યાસ ભરેલો છે, જેના હૃદયમાં દયા છે, જેના હાથે સત્કર્મોની પરંપરા સર્જાય છે, જેના પગલાં તીર્થમાં પડે છે અને જેનો દેહ શીલથી સુરક્ષિત છે, એવા જૈનો આ પૃથ્વી ઉપર હરતું ફરતું એક દિવ્ય મનુકુળ છે. ઇટ્સ એ ડિવાઇન ફેમિલી વોકિંગ ઓન ધીસ પ્લેનેટ. એક અતિ ઉચ્ચ ઉદ્દેશ, આદર્શ અને કાર્યને માટે જૈન કુળમાં આપણે આવેલા છીએ. સમય ખૂબ ઝડપથી 2500 વર્ષ વયા ગયા ભગવાન મહાવીર સ્વામીને થયા. એ વખતનો દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ જુદા હતા. વર્તમાન કાળમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી જોઈએ તો એ સી ડિફરન્સ, એટલો બધો કાળનો ફરક આવી ગયો છે કે આપણે જૈનો તરીકે, આ દિવ્ય મનુકુળના સભ્યો તરીકે આ યુગમાં કોઈ વિશેષ કાર્ય કરી શકીએ કે નહીં તે વિચારવાનું છે. યુગ ધર્મને માટે કોઈ કહેવાનો અધિકારની દ્રષ્ટિએ નહીં પણ જીવનની ઢળતી સાંજે સાધનામાંથી સંપન્ન થયેલા વિચારોને આપની પાસે મૂકીને આપના મનન અને ચિંતન માટે આજનો સ્વાધ્યાય મૂકું છું. 2600માં જન્મ કલ્યાણકનું ભગવાન મહાવીર સ્વામીનું વર્ષ. આ કલ્યાણક શબ્દ ખૂબ જ વિશિષ્ટ વાતને સૂચવે છે. ભગવાને મગ્ગદયાણમ એટલે કે મોક્ષમાં જવાનો માર્ગ બતાવ્યો, પરંતુ એમણે સંસારથી કોઈ ભાગી છૂટીને મોક્ષની પ્રાપ્તિ માટેની વાત કરી નથી. કલ્યાણ કલ્યાણકની વાત જ્યારે કરીએ ત્યારે એમણે સંસ્કૃતિને પણ કલ્યાણનું સિંચન કરી આપ્યું છે અને એ સંસ્કૃતિને કાળજયી બનાવેલી છે. એ સિવિલાઇઝેશન વિચ હેઝ કોન્કર્ડ ટાઈમ એન્ડ હેવ ગ્રેસ્ડ ધ હ્યુમન પોપ્યુલેશન ફોર લાસ્ટ સો મેની થાઉઝન્ડ યર્સ. કલ્યાણ રાજ્યની ઘોષણા પણ ભગવાને કરી છે, માટે કલ્યાણક કહેવાય છે. એ ડેક્લરેશન ઓફ એ વેલફેર સ્ટેટ ઓન ધ અર્થ. તો મગ્ગદયાણમમાં એક બાજુ સંબંધોનું જગત છે અને બીજી બાજુ સ્વરૂપનું જગત છે. ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું છે કે જેને સંબંધોના જગતમાં સમ્યક રીતે જીવતા આવડતું નથી અથવા તો જે સમ્યક રીતે જીવી શકતો નથી એ સ્વરૂપના જગતમાં પ્રવેશને માટે અધિકારી નથી. અને એટલા માટે જ ભગવાને કાળજયી સંસ્કૃતિ, જો વિચાર કરો કાળમાં કેટ કેટલી માનવ સંસ્કૃતિઓ ઉદય પામી અને અસ્તાચળને વહી ગઈ. એ નંબર ઓફ સિવિલાઇઝેશન્સ હેવ કમ અપોન ધીસ અર્થ, હેડ ઇટ્સ ડે એન્ડ દે હેવ ગોન ટુ એ સનસેટ સિવિલાઇઝેશન. જ્યારે જૈનોની આ જે સંસ્કૃતિ છે એ વૈચારિક રીતે આજે પણ અકબંધ આપણી પાસે પડેલી છે અને એ સંસ્કૃતિના મૂળભૂત તત્વો ભગવાને શિલાલેખમાં લખીને આપ્યા છે. અને સનાતન સંસ્કૃતિ હોવાને કારણે એમાં ન તો કોઈ પ્રાચીનતા, મધ્યકાલીનતા કે અર્વાચીનતા હોય છે. ઇટ ઇઝ એ ટાઈમલેસ ઇટર્નલ મેસેજ ઓફ ધ લોર્ડ મહાવીર, એક શાશ્વતીને સ્પર્શતી એવી સંસ્કૃતિ આપણને વારસામાં મળી છે. અને પ્રભુએ એ શાશ્વત સંસ્કૃતિના મૂળભૂત તત્વો ને એક શિલાલેખમાં લખ્યા બરાબર કયા છે. કોઈ પણ માનવ સંસ્કૃતિને આ પૃથ્વી ઉપર જો ચિરંજીવ થવું હશે તો આ વાતને સ્વીકાર્યા વગર છૂટકો નથી. ભગવાનનું આપણે રોજ સવારના પોરમાં દર્શન કરતી વખતે દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ, દર્શનમ મોક્ષ સાધનમ, દર્શનમ દર્શનમ પાપ નાશનમ, દર્શનમ મોક્ષ સાધનમ કહીએ છીએ. તો આ કયું દર્શન પ્રભુએ આપ્યું? સાત દર્શન પ્રભુએ આપણને આપેલા છે. મહાપુરુષોએ શાસ્ત્રમાં મહાવીર સ્વામીને અનંત વિજ્ઞાની કહ્યા છે, અબાધ્ય સિદ્ધાંત કયો છે. જીવ દર્શન આપ્યું, જડ દર્શન આપ્યું, જગદીશ દર્શન આપ્યું, કર્મ દર્શન આપ્યું, ધર્મ દર્શન આપ્યું, યોગ દર્શન આપ્યું, આત્મ દર્શન આપ્યું અને છેવટે પરમાત્મ દર્શન પણ આપ્યું. કેવલ જ્ઞાનમાં એમણે જે રહસ્યો પ્રગટ થયા એ એમણે જગત પાસે એ જ રીતે મૂકેલા છે. તો આ સાત શિલાલેખ તુલ્ય કઈ વસ્તુ ભગવાને આપણને આપેલી છે કે જે આજે જગતના ચોકમાં મૂકવાનું આપણું કર્તવ્ય થાય છે. આ યુગ ધર્મની પહેલો એજન્ડા, એન એજન્ડા ફોર ધ સર્વાઈવલ ઓફ હ્યુમન સિવિલાઇઝેશન, આપણે નાનમ ન રાખીએ. આ વર્ષમાં જગતના ચોકમાં તમામ દેશોમાં, યુનોમાં, યુનિવર્સિટીઓમાં, સમાજમાં આ વાત મૂકવી પડશે કે અમારા ભગવાને બતાવેલી આ વાતને આપ સ્વીકારો તો જ આપણી સંસ્કૃતિ શાશ્વતીને પામી શકશે. અને એમાં કોઈ ફેરફાર કરવો હોય તો વી આર ઓપન ફોર ડિસ્કશન્સ, આપણને કોઈ વાંધો નથી. કોઈ કદાચ એમ કહેતો તો એ સાત વસ્તુઓ જે ભગવાને કહી અને એના ઉપર આચાર સંહિતા બનાવી. તો પહેલી વાત સાત સિદ્ધાંતોની આપણે સમજવાની કોશિશ કરીએ. ભગવાને સૌથી પ્રથમ પહેલું સૂત્ર કહ્યું એગે આયા, આખી જીવ જાતિ એક જ છે. અને આખી જીવ જાતિ એક હોવાને કારણે આપણે તેના પ્રત્યેના વર્તનમાં કોઈ પણ ફેરફાર ન કરી શકીએ. જીવ જાતિ માત્ર એક હોવાને કારણે એને આપણે સ્વીકાર કરવો જોઈએ, સત્કાર કરવો જોઈએ, સમન્વય કરવો જોઈએ, સત્કારની સાથે એને જરૂરી રક્ષણ પણ આપવું જોઈએ. એ ગે આયા, આ પહેલું સૂત્ર મૂક્યું. જે કોઈ સંસ્કૃતિએ માત્ર પોતાના જ માનવોની ચિંતા કરેલી છે અને બીજા જીવોની અવગણના કરેલી છે, એ સંસ્કૃતિ લાંબો વખત ટકી ન શકે. છેલ્લા સમાચાર પ્રણભાઈ, ઇંગ્લેન્ડમાં ફૂટ એન્ડ માઉથ ડિસીઝ થયો અને સમાચાર જાણીને કાળજું કંપી જાય. 20 લાખ પશુઓને આ અંગ્રેજ કહેવાતી સિવિલાઇઝ સંસ્કૃતિએ જીવતા બાળી નાખ્યા. હું નથી માનતો કે આ પ્રજાની સંસ્કૃતિ લાંબો વખત ટકી શકે. એઘી આયાનું સૂત્ર પ્રભુએ આપ્યું અને આખા એ જગતમાં ઉદ્ઘોષણા કરી કે જ્યાં જીવ રક્ષા નથી ત્યાં સંસ્કૃતિ છે જ નહીં. ઇફ યુ વોન્ટ ટુ સેવ મેન, યુ હેવ ટુ સેવ નેચર. અને પછી કહ્યું, ધર્મ એક જ છે અને તે પ્રેમનો ધર્મ છે. આ ભગવાનનું વાક્ય છે. પ્રેમ, ધ ટેસ્ટ ઓફ રિલિજિયન ઇઝ નોટ રિલિજિયસનેસ બટ ઇટ ઇઝ લવ. હાઉ મચ લવ યુ એક્સપ્રેસ ઇન યોર લાઈફ. આ બીજું સૂત્ર કહ્યું. અને ત્રીજું સૂત્ર, આ જગત ઉપર સામ્રાજ્ય કેનું છે? એક વિશુદ્ધ ચૈતન્યનું સામ્રાજ્ય છે. એ વિશુદ્ધ ચૈતન્ય આરહંત્યમયી ચેતના, એ એબ્સોલ્યુટ કોઝ ઓફ ઓલ કોઝિસ, અને એને અનુસરતી જે સંસ્કૃતિઓ હશે તે જ સંસ્કૃતિઓ અમરતાને પ્રાપ્ત કરી શકશે. આ ત્રીજી વાત કરી. ચોથી વાત પણ કહી કે ભગવાને આચરણ એક જ કરવાનું કહ્યું છે અને તે છે સત્યાચરણ. સત્યનું આચરણ કરો, જે રીતે પણ તમે કરી શકો એ સત્યના આચરણ દ્વારા તમે પ્રભુની આજ્ઞા પાળો છો. આગળ ચાલીને ભગવાને કહ્યું, કાયદો પણ એક જ છે અને એ કાયદો છે કર્મનો કાયદો. કર્મના કાયદાથી કોઈ ઉપર નથી. જે કોઈ પણ સંસારમાં રહીને જે પ્રવૃત્તિ કરે છે એ કર્મના બંધનમાં જોડાયેલો છે અને આ કર્મના કાયદાથી કોઈ ઉપર નથી. અને પછીની બે વાત કરેલી છે, બહુ મહત્વની વાત છે. ઘણી વાર એમ લાગે કે આ પ્રભુના આ તત્વોને આપણે સમજીએ અને માત્ર જગત પાસે મૂકીએ તો પણ આપણું કર્તવ્ય યુગ ધર્મનું આપણે પૂરું કર્યું કહેવાશે. એમણે કહ્યું કે પ્રાણી માત્રનું ઘર આખી પૃથ્વી છે. ધ હોલ વર્લ્ડ ઇઝ યોર હોમ. આજે ગ્લોબલાઇઝેશનની વાત ચાલે છે, વૈશ્વિકરણની વાત ચાલે છે, તો એની સાથે આ વસ્તુ હોવી જોઈએ કે વૈશ્વિકરણ જો કરવું છે તો ગ્લોબલાઇઝેશન ઓફ હ્યુમન હેબિટેટ, માણસને પણ પૃથ્વીના ગમે તે ખૂણામાં રહેવા માટેનો અબાધિત અધિકાર હોવો જોઈએ. આપણા સાધુઓ કેવા અણગાર છે, જેને કોઈ આગાર ઘર નથી અને છતાં પણ આખું હિન્દુસ્તાન એમનું છે. એ રીતે માણસને જો આ પૃથ્વી ઉપર રોકટોક ઉપર મૂકવામાં ન આવે તો આ ગ્લોબલાઇઝેશન માત્ર પશ્ચિમની સંસ્કૃતિનું એક ક્રૂરતા ભરેલું આપણા ઉપરનું આચરણ હશે. ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ. ઘણા વર્ષો પહેલા પ્રમુખ સ્વામીએ વાત કરેલી કે વી શુડ પ્લાન ફોર એ બોર્ડરલેસ વર્લ્ડ. સીમા વગરની દુનિયા જોઈએ છીએ. ત્યારે એ જ સભામાં મેં કહેલું હતું કે બોર્ડરલેસ વર્લ્ડ પહેલા બોર્ડરલેસ માઇન્ડ જોશે, વૈશ્વિક ચિત્ત જોશે. અને છેલ્લી વાત કરી ભાષા, કઈ ભાષા વાપરવી. આજે આપણા શબ્દોમાં એટલી બધી હિંસા પડેલી છે, એટલું બધું અમાનવીય તત્વ રહેલું છે કે એ ભાષા જ ઝઘડાનું કારણ બની જાય છે. ત્યારે ભગવાને આપણને અનેકાંતવાદ અને સ્યાદવાદની ભાષા આપેલી છે. આ 7 તત્વો માનવ સંસ્કૃતિને સદાને માટે ટકાવી નાખનાર શિલાલેખ છે. આને જો બદલાવી શકાતા હોય ચર્ચાને અંતે તો વી આર ઓપન ફોર સજેશન્સ. પણ મને એટલી ખાતરી છે કે આ વાત આપણે નમ્રતાથી પણ નિર્ભીક રીતે જગત પાસે મૂકવી જોઈએ અને એની આચારસંહિતા. પ્રભુ માત્ર તત્વજ્ઞાન આપીને ગયા નથી, એ તત્વજ્ઞાનને કેમ જીવવું એ બતાવીને ગયા છે. આપણે એ કદાચ જીવી ન શકતા હોઈએ પણ સિદ્ધાંતિક રીતે તો એને મૂકવો જોશે. વી શેલ હેવ ટુ પુટ ફોર્થ બિફોર ધ હ્યુમન કાઇન્ડ કે વિશ્વ માનવને માટે શોભે એવી આ આચારસંહિતા સ્વીકારો અને માનવ સંસ્કૃતિને શાશ્વતીનું વરદાન આપો. કઈ એવી આચારસંહિતા પ્રભુએ આ 7 તત્વોની પાછળ કહી? તો કે સૌથી પ્રથમ પહેલું તત્વ છે પ્રાણી માત્રની રક્ષા અને સુરક્ષા. જ્યાં સુધી પ્રાણીઓને આપણે રક્ષા અને સુરક્ષા આપીશું નહીં, ત્યાં સુધી એ વોર બિટવીન ધ ટુ અનઇક્વલ્સ, એક મૂંગી જીવ રાશિને મારી નાખવી એમાં કંઈ હોશિયારી નથી. એ આપણે ત્યાં ખાસ સમજવાની જરૂરત છે કે જગતમાં આ વાત કહેવાની જરૂરત છે. છેલ્લા જૈન સ્પિરિટના ઇશ્યુમાં આવેલું છે કે નાઉ ધ ડ્રાઈવ ફોર વેજીટેરિયનિઝમ ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ હેઝ મૂવડ 5 times ફાસ્ટર. દર વર્ષે 6% લોકો ત્યાં શાકાહારી બને છે, કે કદાચ આ દશકાના અંતમાં 80% પશ્ચિમની પ્રજા શાકાહારી બની જશે. આ એક ચિહ્ન એ લોકોએ કહ્યું છે, આશા રાખેલી છે. પ્રાણી માત્રની રક્ષા અને સુરક્ષા. પ્રકૃતિ, પ્રકૃતિની સાથે કેવી રીતે રહેવું? અનુકંપાથી. આપણે ત્યાં પ્રકૃતિ ઉપભોગ માટે નથી, ઉપયોગ માટે છે. અને આગળ ચાલીને સંત સંસ્કૃતિએ તો એને ઉપાસનાનું માધ્યમ બનાવેલું છે. પ્રકૃતિનું શોષણ કરીને આપણે શું કર્યું છે? માનવ જાતે પ્રકૃતિનો બેફામ દુરુપયોગ કરીને પર્યાવરણના પ્રશ્નો ઊભા કર્યા છે. છેલ્લા 50 વર્ષમાં આ માનવ જાતે પૃથ્વીની સંપત્તિ આગળના 1000 વર્ષ કરતા 20 ગણી વાપરેલી છે. આ યુનોનું રિઝલ્ટ છે. કેટલી ઝડપથી આપણે પૃથ્વીની સંપત્તિને વાપરી રહ્યા છીએ, માત્ર એક સુખશીલ્યા સ્વભાવને માટે, એક માત્ર કન્ઝ્યુમરિસ્ટ કલ્ચરને પોષવા માટે આપણે ખરેખર પૃથ્વીને આજે શોષી રહ્યા છીએ. આગળ ચાલીને ભગવાને બહુ સુંદર કહ્યું છે કે સાદાઈ એ તો ધરતી માતાની પૂજા છે. સાદાઈ એ કોઈ દુર્ગુણ નથી, ઇટ ઇઝ એ વર્શિપ ઓફ ધ મધર અર્થ. ઓછામાં ઓછી સંપત્તિથી, ઓછામાં ઓછી વસ્તુ વાપરવાથી જીવી શકાય એ એક મોટો ગુણ છે. તો પ્રકૃતિની અનુકંપા અને પૃથ્વીની સમગ્ર જાતિ સાથે સંવાદ, આ ત્રીજી સૂત્ર આચાર સંહિતાની કરેલી છે. આગળ ચાલીને કહ્યું છે પીડિતો પ્રત્યે કરુણા, પિંડની સાથે સંયમ, અને પુરુષાર્થ ન્યાય સંપન્ન, અને પરિગ્રહનું પરિમાણ. આ 7 આચાર સંહિતા આપણને આપેલી છે. એક વસ્તુનો ખુલાસો કરું, આ યુગ ધર્મની વાત કરીએ, એટલે ભગવાને બતાવેલી દૈનિક આવશ્યક ક્રિયાઓ અથવા તો પર્યુષણના 5 કર્તવ્ય અથવા તો તેના પછીના 11 કર્તવ્યો એ તો કરવા જ જોઈએ. એ તો આપણું એક ફરજ રહે છે, શ્રાવક તરીકેનું એ આપણું કર્તવ્ય બની રહે છે, એમાં કોઈ બાંધછોડ કરવાની વાત નથી. પરંતુ યુગ ધર્મની જ્યારે વાત આવે ત્યારે એજન્ડા ફોર ધ સર્વાઈવલ ઓફ ધ હ્યુમન રેસ, જૈન એકેડેમી આવું મૂકે તો અમને આનંદ થશે. આપણે જરા પણ અનઓથોરાઇઝ, જરા પણ ઉતરતી કક્ષાના નથી. સાચી વાત નમ્રતાથી જગત પાસે મૂકવી એ જ જૈનોનું કર્તવ્ય છે. અને આચાર સંહિતાની વાત પણ આગ્રહ રાખવો પડશે. રાઈટ બિગિનિંગ ફ્રોમ ધ ઇન્ડિયન સોસાયટી ટુ ધ હોલ વર્લ્ડ, આખા વિશ્વને આ પ્રભુની વાત પહોંચાડવી આ 2600 વર્ષમાં એ આપણું એક મહત્વનું યોગદાન કહેવાશે. આવો એક એજન્ડા બને અને જગતને આપીએ એ આપણા યુગ ધર્મનો પહેલો માઇલ સ્ટોન બનશે. સત્ય સ્વયં પ્રતિષ્ઠિત છે. એ સત્યને કોઈ દિવસ કોઈ સમયની સાથે, કોઈ સમાજની સાથે, કોઈ સંસ્કૃતિની સાથે, કોઈ દેશની સાથે સમાધાન કરવાની જરૂરત નથી. પણ જે સમાજે, જે સંસ્કૃતિએ અને જે રાષ્ટ્રે આ સત્યની સાથે સમાધાન કરેલું છે એ કાળમાં હંમેશા ખોવાઈ ગયેલું છે. ઇટ હેઝ બીન લોસ્ટ ઇન ધ સી ઓફ ટાઈમ, કાળની રેતીમાં એના પગલાં ભૂંસાઈ ગયા છે. તો આ ભગવાને બતાવેલું સત્ય છે, એ સત્યને નમ્રતાથી રજૂ કરવું એ જૈનોનું કર્તવ્ય છે. અને એ કર્તવ્ય આપણે પરિપૂર્ણ કરવા માટે આજે પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ. ધ ફર્સ્ટ એજન્ડા. બીજી એટલી જ મહત્વની વાત કહેવાની કે આ જૈન સંસ્કૃતિ એક વખત ક્યાં ક્યાં પ્રસરેલી હતી. છેલ્લા સમાચાર સંશોધનો થયા એ મુજબ ચાઇનામાં બીજિંગમાં 2000 મંદિરો, તિબેટમાં 100-200 મંદિર, અફઘાનિસ્તાનમાં, મિડલ ઇસ્ટમાં, ઇન્ડોનેશિયામાં, અરે જગતના 25-50 દેશોમાં આ જૈન સંસ્કૃતિનો વિસ્તાર થયેલો હતો. પણ આટલી બધી સંકોચાઈ કેમ ગઈ?
What is the reason that we have been reduced to an infinitely small minority?
એવી એક લઘુમતીમાં આપણે મુકાઈ ગયા. એક વખત તો આનો વિચાર જરૂર કરવો પડશે કે જે જૈન સંસ્કૃતિનો ચારે બાજુ આટલો વિસ્તાર હતો એ શા માટે આટલી સંકોચને પામી ગઈ. તો એના માટેના ચાર કારણો આપણે નમ્રતાથી વિચાર કરવો પડે. અહીં કોઈના કર્તવ્ય વર્તનની સામે ટીકાની વાત નથી. નિર્દોષ નિરામય રીતે આપણે આપણું પોતાનું જ ભવિષ્ય કેવું હોઈ શકે એનું એનાલિસિસ કરીએ છીએ. તો સૌથી મોટી અને અતિ ગંભીર સમસ્યા જૈન સંઘની વર્તમાન કાળની હોય તો તે આપણે સંપ્રદાયવાદમાં પુરાણા છીએ. સંપ્રદાયવાદમાં, અરે સંપ્રદાય મૂકો, હવે સંપ્રદાયમાંથી સમુદાયમાં આવ્યા, સમુદાયમાંથી ફિરકાઓમાં આવ્યા, ફિરકાઓમાંથી એક જ શહેરની 10 જૈન સંસ્થાઓ હોય એણે પણ સ્વતંત્ર રહેવાનું નક્કી કરી લીધું. સમાવરોધન આપણને આવો સંકોચ એક અહંકારને કારણે વળગો છે. બધાને પોતપોતાનું રહેવાનું એક સલામત કુંડાળું જોઈએ છીએ. આ હું બહુ નમ્રપણે વાત કરું છું, કેમ કે જે દેખાય છે તે નમ્રપણે કેવું છે, એમાંથી નીકળી શકાય તો સારી વાત છે. અને આ સંપ્રદાય, ભગવાને કોઈ સંપ્રદાય ચલાવવા માટે સંઘ સ્થાપ્યો નથી. ગુણાત સંઘા સંજાયતે ઇતિ સંઘ, જે ગુણોનો સથવારો કરે તે સંઘ છે. તત્વજ્ઞાનની રક્ષા માટે સંઘ કરેલો છે. તો આ સંપ્રદાયવાદમાંથી બહાર નીકળવું એ પ્રબુદ્ધ જૈનોનું કામ છે. સૌને પોતપોતાની સામાચારી ભલે રહે તો એનો વાંધો નથી. સ્થાનકવાસી દેવો સ્થાનકનું કરે, દેરાવાસી દેરાવાસીનું કરે, દિગંબરો પોતપોતાની સામાચારીઓ કરે, પણ ક્યાંક તો આપણે સાથે બેસીને આ ભગવાનના તત્વજ્ઞાનનો વિનિયોગ અંદર અને બહાર તો કરવો પડશે. અને કોઈએ જો શરૂ નહીં કરે તો આમનામ આપણું આયુષ્ય પૂરું થઈ જશે. હું તો આ કહીને મારી આરાધનામાં ગયો જવાનો છું, બીજું મને તો શું છે. પણ સ્પષ્ટ રીતે લાગે છે કે આપણે સંપ્રદાયવાદમાંથી બહાર નીકળીએ. અને બીજી વાત એટલી જ અગત્યની અને મહત્વની છે, અને તે છે આપણી વર્તમાનકાલીન સામાચારીનું ક્રિયાકાંડી સ્વરૂપ. સાધના ગુણાત્મક જે હોવી જોઈએ, જે ગુણનું ઉપાર્જન કરી આપે એવી આરાધના હોવી જોઈએ, એને બદલે આપણે એક ક્રિયાકાંડી સ્વરૂપમાં આનંદ લઈ રહ્યા છીએ. આપણને માને છે કે આ બધું ઇતિશ્રી બરાબર છે, ક્રિયાયોગ હોવો જોઈએ. ક્રિયાઓ ખોટી નથી, પણ ક્રિયાઓમાંથી નિષ્પન્ન થતો ગુણ, ક્રિયાઓમાંથી નિષ્પન્ન થતી સાધનાનું લક્ષ્ય જો ચૂકાઈ જાય તો એ ક્રિયાઓ દ્રવ્ય ક્રિયા બને છે, શુષ્ક બને છે, કેટલીક વાર દંભી બની જાય છે, અને કેટલીક વાર પરલોક પ્રધાન હોવાને પ્રત્યે જીવો પ્રત્યે ઉદાસીન બની જાય છે. આ એક બહુ મહત્વની ચિંતાનો વિષય છે. આટલી તપસ્યાઓ થાય, આટલી ક્રિયાઓ થાય, પણ સંઘમાં તેજસ્વીતા વર્ચસ્વીતા યશસ્વીતા કેમ નથી આવતી? તપ, ત્રણ પ્રકારના તપ ભગવાને બતાવ્યા, શારીરિક તપ, વાચસિક તપ અને માનસિક તપ. પણ એ ત્રણે તપનું પર્યવસાન, એ ત્રણે તપ ક્યાં જઈને વિરમે? તો કે પરિણામની વિશુદ્ધિમાં. તમારું પરિણામ ક્યાં છે? આ બધું જ કર્યા પછી તમારા હૃદયમાં જો ભદ્ર પરિણામ ન હોય, વાત્સલ્ય ન હોય, મૈત્રી ન હોય, પ્રેમ ન હોય, તો આ બધા જ તપ એ દ્રવ્યથી તપ છે, એનાથી વધારે નથી. તો આ ક્રિયાકાંડી સ્વરૂપને પણ આપણે આજે ચોક્કસ આ રીતે મૂલવવા જોઈએ કે એ ક્રિયાકાંડને ક્રિયાયોગમાં પરિણત કરવો. અને ત્રીજી વાત છે કે આપણે સતત એવા એક બંધિયાર સમાજમાં પુરાઈ રહેલા છીએ. આપણને આ ભારત વર્ષની 99 કરોડની જનતા સાથે ધાર્મિક રીતે સાથે બેસવાનો કોઈ આનંદ જ આવતો નથી. બંધિયાર સમાજ, એના માટે બાયોલોજીકલી એ બહુ ગંભીર વાત કરેલી છે, અને એ કીધા વગર છૂટકો નથી. આજનું મારું આજે વક્તવ્ય છે એ પરિપૂર્ણ રીતે અભ્યાસ બાદ કહું છું, સૂત્રાત્મક વાત કરું છું. એ સોસાયટી વિચ ઇઝ ક્લોઝડ ફોર ઇટ્સ ઓન સેલ્ફ, દેટ સ્પીસીઝ will be extinguished in no sooner time. જે જાતિ, જે ધર્મ એક બંધિયાર સમાજમાં પુરાણો હોય અને બહાર નીકળવા માટેની ચિંતા જ ન કરે, એ સમાજ બાયોલોજીકલી કહે છે કે એ જાતિ પરિપૂર્ણ રીતે
પોતાની એક્સિસ, પોતાના નિર્મૂળતા તરફ જઈ રહ્યો છે. કરોડોમાંથી આજે આપણે કરોડની અંદરમાં આવી ગયા છીએ, કરોડોમાંથી આજે આવી ગયા છીએ. ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધીસ કે આપણને બહાર સમાજમાં જવા માટેનું કોઈ મન જ થતું નથી. સૌને પોતપોતાની અસ્તિત્વ ટકાવી રાખવા માટે મોટા મોટા બિગ બિઝનેસ કોર્પોરેશન્સના જેવી આપણી બહારની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ એમાંથી બહાર નીકળીને કોઈ સમાજની સાથે સમન્વય કરવો, સાથે બેસવું, જાણે કે આપણને આકરું લાગે છે. આ એક બહુ મહત્વની વાત છે. જો આ બંધિયાર સમાજ, એન્ટ્રોપી ઓફ એ ક્લોઝ સોસાયટી, જે સમાજ બંધિયાર છે, એને પર્યાવરણનું જબરજસ્ત આવરણ નડે છે. તો આ વસ્તુઓને આપણે આ 2600 વર્ષમાં કેટલી ત્યજી શકીએ છીએ, એટલી જ સાચી શ્રદ્ધાંજલિ પ્રભુને જન્મ કલ્યાણકની વિધિ કહેવાશે. જન્મ કલ્યાણક ઉજવીએ અને ઘણું બધું મહાવીર સ્વામીની જે બોલાવીએ, પણ આ વસ્તુને કોણ મૂકશે? રવિવારે જ મુંબઈમાં વાત થઈ, ત્યાર પછી અડધી કલાક સુધી 20-25 જણા ભેગા થઈ નક્કી કર્યું કે વી શેલ હેવ ટુ સ્ટાર્ટ એ ન્યુ મુવમેન્ટ. જે પ્રબુદ્ધ લોકો છે એને નમ્રતાથી આ વાત કરવી પડશે કે ભાઈ, જૈનો તરીકેનું આપણું કર્તૃત્વ જે છે એને જો અદા નહીં કરીએ તો આવતીકાલની પેઢી એમ કહેશે કે અમારા વડીલોએ અમને કોઈ સાચું માર્ગદર્શન આપ્યું નહીં. યુગ ધર્મની વાત કરો ત્યારે વ્યક્તિગત કર્તવ્ય અથવા તો ધર્મની વાત પણ આજે કરવી જોઈએ કે ભાઈ, આ બધી મોટી વાત પછી મારે શું કરવાનું છે? અહીંથી આ સભા વિસર્જિત થાય તો એવી કોઈ વસ્તુ છે કે જેને હું આવતીકાલથી મારા જીવનમાં અમલમાં મૂકી શકું? જરૂર છે, અને એની જરૂરિયાત પણ છે. પહેલી વાત છે, આ મહત્વની વાત કહું છું. આપણે બધા જ આ મીડિયાના રેવોલ્યુશનને કારણે બધા જ દર્શકો બની ગયા છીએ. વી હેવ ઓલ બીન રિડ્યુસ્ડ ટુ એ પોપ્યુલેશન ઓફ સ્પેક્ટેટર્સ ઇન્સ્ટેડ ઓફ એક્ટર્સ. એક દર્શક બનીને આપણા આયુષ્યનો મૂલ્યવાન ટુકડો આપણે આ જગતના બનતા બનાવોને જોવામાં કાઢીએ છીએ. જૈનો દર્શક નહીં, પ્રદર્શક છે, પથદર્શક છે. માટે પહેલો નિર્ણય કરો કે મારે હવે સ્પેક્ટેટર્સ બનવું નથી. 10 જણા સિલોનમાં ટેસ્ટ મેચ રમે એમાં 4 કલાકનું આયુષ્ય આપી દેવાનું, 2 જણા કોઈ બીજું કામ કરે એને જોઈ જોઈને આપણું આયુષ્ય એને આપી દેવાનું. આ દર્શકો સ્પેક્ટેટર્સને કારણે શું થયું છે? આપણી તેજસ્વીતા ખતમ થઈ છે. અને પશ્ચિમના જગતને તો એ જ જોઈ છે, એક વખત તમને આ દર્શકોની નિદ્રા આવી જાય પછી ગમે તેવી ગંદી વસ્તુ તમારા ઘરમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. તો લેટ અસ નોટ બી સ્પેક્ટેટર્સ બટ એક્ટર્સ. આ પહેલી વાત, પથદર્શક બનવું છે. જૈનોનું કાર્ય કેવું છે? મહાજનનું બિરુદ મળેલું છે. એ મહાજન નાટક જોવા બેસી જાય. જીવનમાં તમારું પોતાનું કર્તવ્ય બજાવો, પણ બાકીના સમયમાં તો આ સમાજની ચિંતા કરે એ મહાજન છે. આ વ્યક્તિગત રીતે આપણા બધાના જીવનમાં આ એક મહત્વની વાત છે. આપણા કુટુંબમાંથી આ કોઈ પણ હિસાબે જેટલું બને એટલું સીમિત થવું જોઈએ. સાવ નાશ નહીં થાય, પણ નક્કી કરવું પડશે કે આજે પથદર્શક તરીકે, એક્ટર તરીકે મેં શું કામ કર્યું છે. બીજી વાત છે, જીવન સાધક બનો. સ્વસુધારણા, પ્રમુખ બન્યા, સેક્રેટરી બન્યા, ટ્રસ્ટી બન્યા, કાર્યવાહક બન્યા, આ બધું તો બરાબર છે રણભાઈ, મને તમને બેન લાગુ પડે છો, પણ જીવન સાધક હશે ને એ ગમે તે ખુરશી શોભાવશે. એનું એકમાત્ર લક્ષ્ય છે કે મારે આત્મન મોક્ષાર્થમ જગત હિતાય ચ, મારે આત્માનો મોક્ષ એ મારું પહેલું લક્ષ્ય છે, અને જગતનું હિત થાય એ મારે કરવું છે. જીવન સાધક બનો, જેમાં બનવા માટે કોઈ જ પાબંદી નથી, તમને કોઈ જ તકલીફ નથી, એમાં એડમિશનની કોઈ ચિંતા નથી. સ્વસુધારણામય એક જીવન સાધક બનો, અને જો આ મનુષ્ય ભાવમાં નહીં બનો તો ક્યારે બનશે? આમનામ આત્માથી વર્ષો વયા ગયા, 50 વર્ષ આમનામ વયા ગયા, અને હજી પણ જો આપણે જાગશું